પણ અલગ અલગ પર્યાય રૂપના હોય છે. કોઈ જે રીતે લોખંડ રૂપની પર્યાય રૂપે પરણવું, કોઈ સોના રૂપની પરણવું, કોઈ ચાંદી રૂપે, એમ અનેક પ્રકારની પર્યાય રૂપે પરમાણુ પણ હોઈ શકે છે, સ્કંદ પણ. તો અલ્ટિમેટ એ બધા શેમાંથી ડિરાઈવ થયેલા છે? ભૂતગલમાંથી. અલ્ટિમેટ ગમે તે કલર વાળો એક સ્કંદ કે પરમાણુ, ગમે તેવો સ્પર્શ વાળો પરમાણુ કે સ્કંદ હોય, એ આફ્ટરઓલ બધું શું છે? ભૂતગલ છે. તો તેની આપણે વાત કરી હતી. હવે ક્વેશ્ચન નંબર 12 છે, ચોથું પાનું છે આમાં. અધર્મ દ્રવ્યની વ્યાખ્યામાં ગતિપૂર્વક સ્થિતિ કરે તેને અધર્મ દ્રવ્ય નિમિત્ત થયેલ છે, તેમાં ગતિપૂર્વક શબ્દો કાઢી નાખવામાં આવે તો શું દોષ આવે? આપણે અધર્મ દ્રવ્યની શું ડેફિનેશન શીખાતા? જે સ્વયં ગતિપૂર્વક સ્થિતિ થાય, મુવમેન્ટ કરતા કરતા સ્ટેશ. અધર્મ દ્રવ્ય જે ગતિ કરે છે એમાં ધર્મ દ્રવ્ય નિમિત્ત છે, જયારે સ્થિર ગતિપૂર્વક સ્થિર થાય તેમાં અધર્મ દ્રવ્ય નિમિત્ત છે. હવે એક ક્વેશ્ચન એ છે કે ગતિપૂર્વક સ્થિતિ જે વર્ડ છે એમાંથી ગતિપૂર્વક શબ્દ આપણે ડિલીટ કરી નાખીએ અને ખાલી સ્થિતિ શબ્દ રાખીએ તો શું દોષ આવે? તો ઓલરેડી જે સ્ટેશનરી જે એવા દ્રવ્યો જે છે, ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ અને કાળ, આઉટ ઓફ સિક્સ મુવમેન્ટ કેટલા કરે છે? બે દ્રવ્યો. કાલે પ્રશ્ન આપણે કોઈ કર્યું હતું કે ક્રિયાવર્તી શક્તિ કેટલા દ્રવ્યોમાં છે? જીવ અને ભૂતગલમાં. અને ક્રિયાવર્તી શક્તિને કારણે શું બને છે? મુવમેન્ટ પણ થાય છે અને બે મુવમેન્ટ ન કરે ત્યારે શું થાય છે? સ્થિર થાય છે. બે કામ કોનું છે? ક્રિયાવર્તી શક્તિનું. તો ઓલરેડી જે સ્થિર છે એવા ધર્મ અધર્મ આકાશ ને કાળ, તેને કાંઈ અધર્મ દ્રવ્ય નિમિત્ત થતું નથી. માત્ર કોને થાય છે? જીવ અને ભૂતગલ. મુવમેન્ટ કરતા કરતા જે સ્થિર થાય છે એવા જીવ અને ભૂતગલને અધર્મ દ્રવ્ય નિમિત્ત થાય. હવે જો ગતિપૂર્વક એવા શબ્દ રિમૂવ કરીએ, રદ આઉટ કરીએ તો શું થાય? સ્થિર શબ્દ રહે. તો સ્થિર છે તો બાકીના બધા જે દ્રવ્યો છે આકાશ ને કાળ, તેને પણ અધર્મ દ્રવ્ય નિમિત્ત થાય, પણ એવું બનતું નથી. તેનો આન્સર છે ગતિપૂર્વક સ્થિતિ કરે એવા જીવ ભૂતગલને જ અધર્મ દ્રવ્ય સ્થિતિમાં નિમિત્ત છે એવી મર્યાદા, એવી લિમિટેશન ન રહેતા સદાય સ્થિર પરમેનન્ટ સ્થિર એવા ધર્માસ્તિકા આકાશને કાળે દ્રવ્યોને પણ સ્થિતિમાં અધર્મ દ્રવ્ય નિમિત્ત થઈ જાય. કારણ કે બે દ્રવ્ય સિવાય ચાર તો કોઈ બી મુવમેન્ટ કરતા નથી, તો ઓલરેડી સ્થિર જ છે, તો અધર્મ દ્રવ્ય તેને પણ નિમિત્ત થવા મળશે, પણ એવું બનતું નથી. હવે આકાશ દ્રવ્ય ચોથું. કાયમ નિમિત્ત પણ એવું બનતું જ નથી, અને ખરેખર કાયમ કોઈ નિમિત્ત હોય જ નહીં, એક એક સમય નિમિત્ત. અને કદાચ આ જે અધર્મ દ્રવ્ય છે એ એવા દ્રવ્યને નિમિત્ત થાય છે કે જે ગતિ કરીને સ્થિર થાય છે, એની એટલી મર્યાદા છે. એને ચાર દ્રવ્યને કાયમ નિમિત્ત થશે એના માટે સવાલ નથી, પણ અધર્મ દ્રવ્યની લાયકાત એવી છે કે ખાલી બે જ દ્રવ્યોને નિમિત્ત થઈ શકે છે, એટલી એની શક્તિ છે, એવી લાયકાત છે. હવે એ તો સૌથી ઉત્તમ વાત છે, હું તો એમ જ કહું એની વાત શું કામ કરું, હું જ ન હોત તો હું વાંધો હતો. જગતમાં ફરીથી આપણે વી ગો બાય વાય શબ્દ યુઝ નહીં કરવાનું. વોટ ઇટ ઇઝ એ હોય શકે, વાય એનો શું જવાબ હોય શકે? હું ન હતો એવો ક્વેશ્ચન જ એરે. તમે છીએ આપણું હૈયાતી છે ત્યારે તો વાત ચાલે, પછી ન હોત તો નેગેટિવ નો પ્રશ્ન નો અવકાશ ચાન્સ ક્યાં રહેશે? આ જગતમાં એમ જ હું બોલી લઉં કે જગતમાં ક્યાંય અગ્નિ જ ન હોત, પાણી જ ન હોત. હવે એવા ક્વેશ્ચન નો કોઈ મિનિંગ છે? ઇટ ઇઝ એની મિનિંગ, દેર ઇઝ નો સેન્સ બિહાઇન્ડ ઇટ. એની જે પ્રશ્નની પાછળ જે જગતમાં એક્ઝિસ્ટન્સ છે તારે એક્સેપ્ટ કરવાનું. વાય છે, વાય શબ્દ ક્યારે આપણે યુઝ કરી શકીએ? ઓકે ઓકે, વાંધો નહીં. વાય ત્યારે કરીએ કે એની ક્યાંક બિગિનિંગ હોય, કોઈ ક્રિએટર હોય, અથવા ઇટ ઇઝ ઇન અવર હેન્ડ હોય કે કોકને કરવું કે ન કરવું, તો વાય શબ્દ આવે ને. એટલે વાય શબ્દ આજ કોક નવી બિગિનિંગ થતી હોય કોક, તો હું એમને પૂછું તમે શા માટે આવું કરો છો, શા માટે વાય તમે આવું કાર્ય, શા માટે ધર્માસ્તિકાઈન તમે બનાવ્યું, શા માટે અગ્નિ બનાવ્યું? નવી બિગિનિંગ હોય તો આપણે વાય શબ્દ કોઈને પૂછી શકીએ. અનાદિનું છે એમાં વાય શબ્દ કોઈ લાગુ જ પડી શકે નહીં. માટે એ ક્વેશ્ચન કોઈ એટલે એનો કોઈ અર્થ નથી, ઇટ ઇઝ નો મીનિંગ. એવા વાય શબ્દ હું તો કહું છું, એ એક જ પૂછશે, હું તો થાઉઝન્ડ પૂછી શકું છું, એનો જવાબ કોઈ લાવી શકે તો. એટલે જગત એક્ઝિસ્ટન્સ ઓલરેડી છે, આપણી ચોઈસ ઉપર નથી. વાય શબ્દ કહીને આપણે શું કરીએ છીએ, આપણને ચોઈસ માંગવી છે. વી ડોન્ટ હેવ એની ચોઈસ. જગત જે છે તેમાં આપણે એક્સેપ્ટ કરીને મારે કેમ હિતાય દેત મારે એમાંથી કાઢવાનું. મારે નવું વાંચતું કે કેવું જગત મારે બનાવવું, એ જ ઇટ ઇઝ તારી પાસે છે. દુકાનમાં ગયા હોય, સેલ્સમેન આપે કે ધીસ ઇઝ આ છે, એમાં તમારે જે પસંદ, કે આપણે જેવી કઈ એવી ફેક્ટરીમાં મેન્યુફેક્ચર કરી દેતા હશે, આ ચોઈસ છે એમાંથી તમને. એમ જગત આપણી ચોઈસ ઉપર નથી, જે છે એમાંથી મને સુખ મને દુઃખ શું છે નક્કી કરીને આપણું હિત થાય એમ કાર્ય કરવાનું. તો હવે આપણે ચાર દ્રવ્યની ડેફિનેશન થઈ ગઈ. પાંચમું દ્રવ્ય આકાશ દ્રવ્ય. આકાશ દ્રવ્ય કોને કહે છે? જે જીવાદી પાંચ દ્રવ્યોને રહેવાને સ્થાન આપે તેને આકાશ દ્રવ્ય કહે છે. જગ્યા એકોમોડેશન. જે જીવાદી પાંચ દ્રવ્યો, જીવ ભૂતગલ ધર્મ અધર્મ અને કા, એ પાંચ દ્રવ્યોને રહેવાને સ્થાન આપે છે એકોમોડેશન, જે તેને આકાશ દ્રવ્ય કહેવામાં આવે છે. આપણે બધા ક્યાં રહીએ છીએ? આકાશમાં રહીએ છીએ. તો અત્યારે જે દેખાય છે બ્લુઇશ કલરનું ઈ આકાશ છે ને? કેમ આકાશ બધું જ આકાશ, જે બ્લુ કલર દેખાય છે અપર ઈ પણ આકાશ છે ને? ઈ પૂતગલ છે. કલર હોય ઈ પૂતગલ જ હોય. આપણે શું આવ્યું છે? રંગ શેમાં હોય છે? જે આપણને ઉપર કલર દેખાય છે આકાશ નથી. હા, ઇન બિટવીન જે એમ્પ્ટી સ્પેસ જે આપણને દેખાય છે એ આકાશ છે વચ્ચે, પણ આપણને જે કલર દેખાય છે કલર તો એકમાત્ર પૂતગલમાં જ હોય, જેને આપણે શું કીધું તું? રૂપી. બાકીના પાંચ દ્રવ્યો કેવા છે? અરૂપી છે. એક પૂતગલ દ્રવ્ય જ રૂપી. રૂપી મીન્સ જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ, અને અરૂપી એટલે ઇનવિઝિબલ. ઇનવિઝિબલ શબ્દ નથી, જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ન હોય તેનું નામ અરૂપી કહેવામાં આવે. તો આકાશ દ્રવ્ય, ધર્માસ્થિ દ્રવ્ય કેટલા દ્રવ્યને નિમિત્ત થતું હતું? મુમેન્ટમાં જીવ અને પૂતગલને. અધર્મ દ્રવ્ય સ્થિતિ થવામાં જીવ અને પૂતગલ. અને આકાશ દ્રવ્ય કેટલા નિમિત્ત થાય છે? પાંચ. અને તેમાં અવગાહન અથવા એને જગ્યા એટલે અવગાહન સ્પેસ પ્રોવાઈડ કરે છે. તો જીવાદી પાંચ દ્રવ્યોને આકાશ દ્રવ્ય સ્પેસ પ્રોવાઈડ કરે છે, તો તેને અવગાહન એ આકાશ દ્રવ્ય કહેવામાં આવે છે. પોતાને તો આપે છે એટલે એમાં તો કોઈ, જેમ જીવ જીવને તો જાણે એમાં તો કઈ નવાય નથી, પણ ઈ સિવાયના બીજાને નિમિત્ત તો હંમેશા બીજાને થાય ને. એટલે જીવાદી પાંચ દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે છે બધાને, કોઈને પણ. અનંત બધે જ. આકાશ ક્યાં રહેલું છે? ક્યાં છે? એવરીવેર. આજે આપણને અત્યારના ખાલી જગ્યા જે બધું જ દેખાય છે બધું શું છે? એનામાં આકાશ દ્રવ્ય પણ છે, ધર્માસ્થિ પણ છે, અધર્માસ્થિ કાય પણ છે, અને કાળ દ્રવ્ય પણ. અત્યારના આપણને જે ખાલી એટલું બધું દેખાય છે એનીમાં કેટલા દ્રવ્ય આવ્યા છે? ખરેખર તો છ છ દ્રવ્ય. સૂક્ષ્મ પરમાણુ અને સૂક્ષ્મ જીવ પણ છે અત્યારના, એ આપણને અત્યારના દેખાતા. તો છે છ દ્રવ્ય આપણને, બાકી આ તો નિયમથી છે જ, ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ ને કા, એ તો બધા આપણને છે જ વચ્ચે. હવે આકાશના બધે જ જ્યાં જ્યાં ખાલી જગ્યા દેખાય, શરીરમાં પણ ગેપ છે કે નહીં? પૂરો લીધો છતાં ગેપ રહી ગયું છે કે નહીં? આ બ્લડ સર્ક્યુલેશન ને બધું થાય છે કે નહીં? વેન્સમાં ને એમાં બધે એના જગ્યા છે ને, ગેપ છે કે નહીં? જીવે જગ્યા લીધી છે પણ ટોટલી ટાઈટ જ નથી, ટાઈટ નથી એકદમ. એમાં પણ સ્પેસ એર પણ બધું છે કે નહીં? તો જે ખાલી જગ્યા છે ત્યાં બધે
જગ્યા છે.
એટલે જ્યાં જ્યાં વસ્તુ છે ત્યાં તત્વ, એટલે થ્રુઆઉટ તો છે આકાશ તો, પણ ત્યાં જ્યાં પરમાણુ ને બધા જીવ દ્રવ્ય રહ્યા છે એ પણ આકાશની અંદર જ રહ્યા છે ને. એટલે આમ તો જે આખું આકાશ દ્રવ્ય સ્પ્રેડ આઉટ છે, ટોટલી સ્પ્રેડ આઉટ. જ્યાં આ શરીરનું પરમાણુ છે ત્યાં પણ આકાશના પ્રદેશમાં પરમાણુ રહેલો છે, એટલે આખું થ્રુઆઉટ છે. તો પોતે તો હોય જ ને, પોતે છે અને ત્યાં રહેવાને માટે જગ્યા, એટલે આકાશ તો પોતે સ્પ્રેડ આઉટ થયેલું જ છે પોતે. પણ જ્યાં, એટલે જ્યાં આ પૂતગલ કે જીવ જ્યાં દેખાય છે ત્યાં પૂતગલમાં પણ, પૂતગલ ક્યાં રહેલું છે પાછું, એ આકાશના પ્રદેશમાં, આકાશની જગ્યામાં જ પૂતગલ રહેલું છે. એટલે આકાશ તો પૂરેપૂરું સ્પ્રેડ આઉટ થયેલું છે. એના બે ડિવિઝન છે. હવે જો ઓકે યસ, હવે છે ને આકાશમાં અવગણ શક્તિ કેવી છે કે છ છ ને બાકીના પાંચે પાંચ ને આપી શકે તેવી અવગણના શક્તિ છે. આકાશ દ્રવ્યની જે અવગણના શક્તિ છે એ કોને નિમિત્ત થાય છે, બાકીના પાંચે. અને એક જીવ દ્રવ્ય બીજા દ્રવ્યને અવગણ આપે એવી બે જીવ દ્રવ્ય વચ્ચે અવગણના, બીજો એક જીવ પૂતગલને આપે પણ એક જીવ બીજા જીવને સજાતીને આપી શકે, એક પરમાણુ બીજા પરમાણુને આપી શકે. પણ આકાશ તો કેવું છે, બધાને આકાશના એક પ્રદેશ ઉપર છ છ દ્રવ્યના પ્રદેશો આવી શકે છે. અને આકાશની તો એટલી તાકાત છે કે આખું આ લોક સૂક્ષ્મ રૂપે પરમે તો એ આકાશના એક પ્રદેશમાં સમાઈ શકે, એટલી તો એની શક્તિ છે, તાકાત. તો આકાશ દ્રવ્ય બધાને નિમિત્ત થાય, જયારે એક જીવ બીજા જીવને નિમિત્ત થઈ શકે છે જગ્યા દેવામાં. હા ક્યાં એ આકાર, એટલે અહીંયા જ આપે એવું કઈ જરૂરી નથી, સિદ્ધ શિલામાં કે બીજી જગ્યાએ એક જીવ બીજા જીવને જગ્યા આપે, અત્યારના જ અહીંયા આપે છે એવું કઈ નિયમ નથી. નિવેદમાં કે સિદ્ધ શિલામાં કે જ્યાં એક સિદ્ધ છે ત્યાં બીજા પાછા સિદ્ધ થાય છે, તો એકબીજાને અવગાહનામાં નિમિત્ત બને છે. અહીંયા શરીરમાં નિમિત્ત બને છે એવું નથી, પણ એક જીવ બીજા જીવને આપી શકે છે. એવી રીતે એક પરમાણુ બીજા પરમાણુને આપે, અને આકાશ છે તો બધા જ દ્રવ્યોને આપી શકે છે. હવે આકાશના કેટલા ભેદ છે કે આકાશ તો એક જ અખંડ દ્રવ્ય છે, પણ ધર્મ અધર્મ દ્રવ્ય તેમાં હોવાથી આકાશના બે ભેદ છે, લોકાકાશ ને અલોકાશ. આકાશ તો એક થ્રુ આઉટ આખું જ છે, પણ એક આપણને સમજવાના પર્પઝ માટે એના બે ડિવિઝન પાડવામાં આવે. બાકી ત્યાં કોઈ પાર્ટીશન નથી, બે ડિવિઝન પાડવા માટે કોઈ ત્યાં લાઈન દોરી નથી કે કઈ, કોઈ ઇન્ડિકેટર નથી ત્યાં કે ધીસ ઇઝ લોકાકાશ ઇઝ ઓવર નાવ અલોકાકાશ ઇઝ સ્ટાર્ટ, એવું સાઇન બોર્ડ કે ડિવાઈડર એવું નથી. પણ એક સમજવા માટે એના બે ડિવિઝન પાડવામાં આવ્યા છે. ક્યાં ડિવિઝન છે, લોકાકાશ અને અલોકાકાશ. જ્યાં સુધી આ જીવાદી પાંચ દ્રવ્યો રહે છે એટલા એરિયાને, આકાશના એરિયાને લોકાકાશ કહેવામાં આવે છે, અને બાકીના એન્ડલેસ જે આકાશ છે ત્યાં અલોકાકાશ કહેવામાં આવે છે. જ્યાં સુધી જીવ પૂતગલ ધર્મ અધર્મ અને કાળ એટલા દ્રવ્યો રહે છે એટલા આકાશના પાર્ટને આપણે લોકાકાશ કહીએ છીએ, અને બાકીના કોઈ પણ સાઈડમાં આકાશ દ્રવ્ય સિવાય કાંઈ ન હોય. અલોકાકાશમાં શું છે, આકાશ દ્રવ્ય સિવાય બીજું કોઈ દ્રવ્ય હોતું નથી, તો તે અલોકાકાશ છે. જો ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય લોકમાં ન હોત તો લોક અલોક એવા ભેદ ન થાતે, એનો સમજાય પંચાસ્તિકામાં. કારણ કે જ્યાં સુધી ધર્મ અને અધર્મ દ્રવ્ય સ્પ્રેડ આઉટ છે તેટલા લોક આકાશને લોકાકાશ કહેવામાં આવે છે. ઇટ મીન્સ ધ એરિયા ઓફ ધર્મ દ્રવ્ય, એરિયા ઓફ અધર્મ દ્રવ્ય એન્ડ એરિયા ઓફ લોકાકાશ ઇઝ સેમ, ઇઝ ઇક્વલ. જેટલું અધર્મ દ્રવ્ય સ્પ્રેડ આઉટ થયેલું છે એટલું જ ધર્મ અધર્મ બે, અને એટલા જ આકાશને લોકાકાશ કહેવામાં આવે છે. અને આ જીવ પણ ટોટલી જો સ્પ્રેડ આઉટ થાય તો કેટલો થઈ શકે છે, એટલો મોટો થઈ શકે. તેને આપણે કેવળી સમુદઘાત કહીએ છીએ. અત્યારના તો આત્મા કેવો છે, સંકોચાઈ ને અત્યારના બોડી પ્રમાણે શેપમાં છે ને, પણ ટોટલી સ્પ્રેડ આઉટ થાય પોતાના તો એ કેટલો મોટો થઈ શકે છે, લોકાકાશ જેટલો થઈ શકે છે. બધાને ન થાય, બધાને ન થાય, એ તો અલોકાકાશ જેટલું તો કોઈ દ્રવ્ય, આકાશ જ એક ખાલી અલોકાકાશમાં છે, બીજા દ્રવ્ય તો ત્યાં જઈ શકતા નથી. આકાશ દ્રવ્ય તો ક્યાં છે, અઢી દીપ તો મનુષ્યને માટે છે, અઢી દીપ ની અંદર મનુષ્ય હોય, બાકી આ તો ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય તો આખા લોકાકાશ માં ફેલાય, મનુષ્ય છે. હવે લોકાકાશ કોને છે એની ડેફિનેશન, જેમાં હિન્દી પણ છે, ગુજરાતી પણ છે. અવગાહન એટલે સ્પેસ, સ્પેસ પ્રોવાઈડ કરો, અવગાહન જગ્યા એકોમોડેશન આપવું, અવગાહન એટલે જગ્યા આપવી, એકોમોડેશન કરવું, એનું નામ અવગાહન. હવે લોકાકાશ કોને કહે છે, 15 પ્રશ્ન કરીએ, પછી બીજા કોઈ પ્રશ્ન હોય પેલા 15 પ્રશ્ન કરીએ, પછી બીજા પ્રશ્ન. જેમાં જીવાદિક સર્વદ્રવ્ય હોય તેને લોકાકાશ કહે છે. જેટલા આકાશના એરિયામાં જીવાદિ 5 દ્રવ્ય હોય તેટલા આકાશને લોકાકાશ કહે. અર્થાત જ્યાં સુધી જીવ પૂતગલ ધર્મ અધર્મ અને કાળ એ 5 દ્રવ્ય છે ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહેવામાં આવે છે. અને બાકીનું જે આકાશ છે એટલી લોકાકાશ સિવાયનું તે આકાશને લોકાકાશની બહારના અનંત આકાશને અલોકાકાશ કહે છે. 15 પ્રશ્ન ત્યાં, એમાં કોઈને હજી પ્રશ્ન બાકી હોય તો આપણે કરીએ 15 પ્રશ્નોની અંદર. ઓકે, કોઈ નો પ્રોબ્લેમ. એ હવે આપણે આગળ આવશે. અત્યારના સમજવા હોય તો ધર્મ દ્રવ્યનો ગતિ હેતુત્વ, ગતિમાં નિમિત્ત થવું, ગતિ મુવમેન્ટ હેતુ એટલે નિમિત્ત થવું. અધર્મ દ્રવ્યનો સ્થિતિ હેતુત્વ, સ્થિતિ સ્થિર થવામાં નિમિત્ત થવું. આકાશનો અવગાહન હેતુત્વ, સ્પેસ પ્રોવાઈડ કરવા એકોમોડેશન પ્રોવાઈડ થવામાં નિમિત્ત થવું. અને કાળનું આપણે નથી આવવું, કાળ આવશે પરિણામ ચેન્જ જે થાય છે ને આપણી પર્યાય એમાં જે નિમિત્ત થાય તેનું નામ કાળ. તો એ એના ગુણો છે, એ આગળ આપણે આવશે ગુણના અધિકારમાં. હા, વિશેષ ગુણ, આપણે વિશેષ ગુણથી જ ખ્યાલ આવે ને, સામાન્ય ગુણ તો બધાને સરખા છે. અચ્છા, હવે આમાં કોઈને પ્રશ્ન ન હોય તો હું સામેથી પૂછું, બીજું શું થાય. એક મિનિટ, બરોબર છે. તો આકાશની અંદર એક જીવ નથી, ઘણા પૂતગલ પણ છે, બધા રહે છે કે નથી રહેતા. આકાશમાં એવી શક્તિ અવગાહન દેવાની છે કે બધા જ દ્રવ્યો રહી શકે છતાં કોઈ પ્રોબ્લેમ ના આવે. એના માટે આપણે કહ્યું હતું આ રૂમમાં ટ્યુબલાઇટ નો અજવાળું છે, હવે બીજી લાઇટ ઓન કરી હોય તો પ્રકાશ સમાઈ શકે કે ના સમાય, કેમ ઓલરેડી તો આ સ્પેસ તો પ્રોવાઈડ આની જગ્યા તો લઈ લીધી છે એક લાઇટે, હવે બીજી લાઇટ ઓન કરવી હોય તો ન થાય ને. જો આ એક અમસ્તો તમારા માટે નહીં કોઈને માટે, આ પ્રશ્ન શા માટે થાય છે, આપણે સેનાથી ટેવાયેલા છે, સ્થૂળ પૂતગલથી, કે આ સ્થૂળ પૂતગલે અહીંયા જગ્યા રોકી લીધી, હવે એમાં બીજો પૂતગલ આવી નથી. સ્થૂળ પૂતગલ માટે ઇટ ઇઝ ટ્રુ કે આણે આટલી જગ્યા રોકી લીધી, હવે બીજો ન્યાસ હોય નહીં. પણ આત્મા કેવો છે, ધર્મ અધર્મ આકાશી બધા કેવા છે, અરૂપી છે. આ રૂલ્સ કેવા છે, સ્થૂળ રૂપીના, અરૂપી નહીં એપ્લાય ન થાય. એક અરૂપીમાં બીજી તે જ જગ્યાએ અરૂપી બીજો સમાઈ શકે છે. અને એ રીતે એક સ્થૂળ સમજવું હોય, સ્થૂળ સમજવું હોય તો એક ફૂલ ગ્લાસ વોટરનો પાણીનો લ્યો, ફૂલ એકદમ એની અંદર, અથવા આપણે દૂધનો ગ્લાસ લઈએ ફૂલ, એમાં ધીરે ધીરે ખાંડ નાખીએ છીએ, થઈ જાય છે કે નહીં, એબ્સોર્બ થઈ જાય છે કે નહીં. એવી રીતે તમે પાણીનો ગ્લાસ સ્લોલી એસિસ રાખ, રાખ તમે નાખશો કઈ વાંધો નહીં. ઓકે, ઇટ્સ અ લિમિટેડ, આમ કઈ ટોટલી એમ નહીં, તો એમાં પણ એબ્સોર્બ થતી હોય છે. એ તો બહુ સ્થૂળ દાખલો છે, બાકી આ તો અરૂપી છે, તો એક અરૂપીની જગ્યાએ બીજો અરૂપી રહી શકે છે. અને આકાશનો તો એવી કેપેસિટી છે કે દરેકને અવગાહન પોતે આપી શકે. જો ફરીથી જ ક્વેશ્ચન આવ્યો ને, ઓકે નહીં, બરોબર પ્રશ્ન જો ફરીથી ફરીથી જો કોઈ પણ પ્રશ્ન કરે છે, મહેરબાની કરીને વિસુ નોટ લાફ એટલે, કોઈ પણ પ્રશ્ન કરે છે પોતાની જિજ્ઞાસાથી કરે છે, અને આઈ એપ્રિશિએટ, જે જે કોઈ પ્રશ્ન કરે છે આઈ વિલ એપ્રિશિએટ દેમ, કે બીજા ખાલી સાંભળે છે, પોતાની મેન્ટલી એક્સરસાઇઝ નથી કરતા. ગુરુદેવસિંહ બહુ સરસ એક વાત કરતા, રાતના ચર્ચા ચાલતી હોય, કોઈ પ્રશ્ન પૂછે નહીં તો ગુરુદેવ શું કે, પ્રશ્ન બે જણાને ન થાય, કોને, એક તો કા પૂરું સમજી ગયા ને એક તો કાંઈ ન સમજતા હોય ને, એમાં આપણે કઈ કેટેગરી માંથી સમજી લેવું, કા પૂરું સમજી ગયા એટલે દેર ઇઝ નો મોર ક્વેરીઝ, અથવા તો કાંઈ ટોટલી બ્લેન્ક હોય એને કોઈ ક્વેશ્ચન ન થાય. જેને બિગનિંગ સમજવાની થઈ છે એને જ ક્વેશ્ચન થવાના. એટલે મેં આઈ રિક્વેસ્ટ એવરીબડી કે કોઈના પણ પ્રશ્ન ગમે તેવા સારા છે, સમજવા માટે છે, એટલે વી શુડ નોટ લાફ. હવે એ તો ક્વેશ્ચન કોઈ છે જ નહીં કે હું ધર્માસ્તિકાય થયો હોય, હું અધર્માસ્તિકાય થયો હોય, એવો ક્વેશ્ચન તો છે જ નહીં. બીજું, ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશ કે કા, એ શુદ્ધ છે, પ્યોર છે, પણ હેપીનેસ નથી. બેમાં શું ડિફરન્સ છે? ધે આર પ્યોર, પણ હેપીનેસ નથી. કારણ કે હેપીનેસ કોનામાં હોય? જેનામાં જ્ઞાન હોય, જેનામાં ફિલિંગ્સ થતી હોય. સુખ અને દુઃખ માત્ર જીવમાં જ છે. એટલે હું ઈ થયો હોત, પેલા તો ઈ છે, હું ઈ થયો હોત, એ ક્વેશ્ચનને કોઈ સ્થાન જ નથી. એટલે હું છું જીવ, હવે હું જીવ છું, તો અત્યારના સંસારી અશુદ્ધ છું, તો મારે પ્યોર કેમ થવું, એ ક્વેશ્ચન. બાકી ચાર દ્રવ્યો, ધર્મ અધર્મ આકાશને કા, એ પ્યોર હો ઇમ્પ્યોર હો, એને કોઈ સુખ કે દુઃખ તો કોઈ ક્વેશ્ચન છે જ નહીં. એનાથી કોઈ એને ઇટ મેક્સ નો ડિફરન્સ, પ્યોર હો કે ઇમ્પ્યોર. જેવી રીતે આ ભૂતગલ અત્યારના સ્કંદ છે, ઇમ્પ્યોર સ્ટેટમાં છે, તો એને કઈ દુઃખનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી, થતો જ નથી. અને થાય કે ન થાય, અત્યારના જે છે તેમાંથી આપણે કરવાનું છે. હવે બીજો તો કોઈ એમાં હું આ થયો હોત ન થયો હોત એવો કોઈ ક્વેશ્ચન તો કોઈ સવાલ જ, પ્રશ્ન એવી રીતે વિચાર કરીએ, હું તો એમ જ કહું, જગતની અંદર કોઈ દ્રવ્ય જ ન હોત, તો જગત જ ન હોત, જગતની કોઈ દ્રવ્ય જ, તો એવા ક્વેશ્ચનનો કોઈ અર્થ જ નથી, એવા તર્કને કોઈ ચાન્સ જ નથી. મનુષ્યના આકાર, પણ એ આકાર બદલાવી શકે છે. આમ તો કેવો હોય છે? મનુષ્ય જેવો જ આકાર હોય છે. નારકીનો પણ મનુષ્ય જેવો આકાર હોય છે, પણ એ વૈકરિક શરીરને કારણે પાતળું જાડું સૂક્ષ્મ સ્થૂળ અથવા કોઈ તિર્યંચનું રૂપ લેવું હોય તો રૂપ બદલાવી શકે છે. આપણે એવું નથી કરી શકતા, એને એવું રૂપ બદલી શકે છે. વૈકરિક શરીરને કારણે પોતે રૂપ બદલાવી શકે છે. એટલે જે સંકિતિ અહીંથી જાય છે એ વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. એમાં જે ઇન્દ્ર હોય, સોદર્મ ઇન્દ્ર કે ઈશાન ઇન્દ્ર, એ તો એક જ, પણ બીજા સંકિતિ જીવો એના વિમાનમાં હોય છે. બધા સંકિતિ જાય અને ઇન્દ્ર થાય એવું ના બને. અહીંથી સંકેત લઈને જાય પક્ષી કોઈ દેવ રૂપે પણ હોય, બધા જ ઇન્દ્ર રૂપે હોય એવું બનતું નથી. હોય ના, કોઈ પણ સંતિ સ્ત્રી પર્યાય રૂપે ઉત્પન્ન થાય નહીં, કોઈ પણ ન થાય. એના આગળ આપણે છ ધારામાં એનો ઘણો સરસ વિસ્તાર આવશે કે સંકિતિ હોય એ આવી કોઈ હલકી ગતિમાં કે જ્યોતિષ વ્યંતર ભવનવાસીમાં ના જાય, વૈમાનિકમાં જ જાય, તિર્યંચ કે મનુષ્ય, અને એમાં પણ આવી રીતે પુરુષ પર્યાય રૂપે જ હોય કે તેના નિયમો આગળ આપણને આવશે. તેમાંથી એ તો કે છે કે ન્યાથી નીકળવું કેટલું ડિફિકલ્ટ છે. અસંખ્ય જીવોમાંથી માંડ કોઈ મનુષ્ય રૂપે, બાકી સામાન્ય રીતે તો તિર્યંચમાં જાય, અને તિર્યંચમાં પણ પાછા એવા પાપ કરે કે ન્યાથી એવું વિશેષ સર્કલ છે કે નરકમાં તીવ્ર કસાય થાય, પાછો એવા પશુ થાય કે જેમાં તીવ્ર કસાય લગભગ કરવાના હોય, પાછો ત્યાં જાય. એમાંથી છૂટા પડવું નીકળવું એ તો બહુ દુર્લભ છે. એટલા માટે આપણે ભાવ કરીએ છીએ, બંધ કરીએ છીએ ત્યારે આપણી આંખ ઉઘડતી નથી, અને ઘણી વાર ત્યાં જઈએ છીએ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એટલે આપણને તો અહીંયા પહેલાથી લાલ બત્તી હોય છે ને, સિગ્નલમાં હોય છે ને, રેડ લાઈટ દેખાડે સિગ્નલમાં, એટલે શું એનો અર્થ શું? એમ અહીંયા શું દેખાડે છે? આ છડાળા જ્ઞાની શું આપણને દેખાડે છે? તેનાથી સંસારના તીવ્ર પાપને માટે કેવી છે? લાલ બત્તી છે, ગ્રીન લાઈટ છે, ધર્મમાં જવા માટેની. દેખાતી હોય તો ત્યાંથી બચીને ધર્મમાં જવાની ગ્રીન લાઈટ તો ઓલરેડી ઓન થઈ ગઈ છે. તો આપણને ખાસ એના માટે તો વારંવાર આ ચાર ગતિના દુઃખનું વર્ણન શા માટે? કે જીવને હજી પણ આંખ ઉગડે તો હજી પણ મોડું નથી થયું. આ મનુષ્ય ભવમાં પણ હજી એને બચવાનો, પાછા વળવાનો ચાન્સ છે. તેના માટે અત્યારના આપણને સમજાવ. છૂટે છૂટે, જરૂર છૂટે. બાંધેલા કર્મ એ ઉદયમાં આવ્યા પેલા તેની નિજરા થઈ શકે છે. એમાં એક આયુષ કર્મ છે અથવા નિદત ને નિકાચિત કર્મો છે, એનો ઉદય આવે છે. આયુષ કર્મ કેવું છે? એકવાર આયુષ બંધાણા પછી એની નિજરા ન થાય, પણ બીજા જે હોય છે એના કર્મ બંધાણા છે એ ભોગવવાનો ઉદય આવે એ પેલા આપણે પુરસાદ કરીએ તો એ કર્મનો ખરી જાય છે, નાશ થઈ જાય છે. એને એક એક્ઝામ્પલ લઈએ, જો કે ટાઈમ થઈ ગયો છે, પૂરું કરીએ પછી પ્રશ્ન લેશું. કે એક ભૂલથી મેં એક બાવળનું ઝાડ, બાવળ તો સમજો, બાવળનું ઝાડ મેં વાવી દીધું. પછી મને રિયલાઇઝ થયું કે આ બાવળ ઉગશે ને કાંટા મને પોતાને જ વાગશે, તો શું કરવું? કાપી શકાય છે ને? હજી ઉગે થોડુંક, ભલે નુકાય છે થોડુંક, એ પહેલા પણ મારા પાસે ચાન્સ છે. એવી જ રીતે કોઈ પણ મેં પાપ કર્યું છે એનું કર્મ બંધાય એ પહેલા હું પુરસાદ કરીને એની નિજરા કરી શકું છું. જેવી રીતે ચક્રવર્તી આદિ હોય છે, ભરત ચક્રવર્તી કે એને છ ખંડ જીતવા ગયા ને બધું કર્યું, તો લડાઈ આદિના પાપના ભાવ તો થયા છે ને, થોડા પાપના પરિણામ તેણે ક્યાં ભોગવા? એ જ ભાવમાં પુરસાદ કર્યો તે બધા કર્મને નિજરા કરી નાખી તો પોતે મોક્ષમાં ચાલ્યા ગયા. એવી જ રીતે કોઈ પાપના પરિણામ થી પાપના અસાતાના બદલાણા બદલ કર્મ બંધાયા હોય એ કોઈ એવું તીવ્ર પુણ્ય કરે છે તો એનું સંક્રમણ પણ પામે છે. બે રીતે છે, કોઈ નિજરા પણ કરી શકે અને કોઈ સંક્રમણ. સંક્રમણ એટલે ચેન્જ થઈ જાય પાપમાંથી પુણ્યમાં. એવી જે વાયસે વર્ષા પુણ્યના બંધાણા હોય પણ તીવ્ર પાપ કરો તો પુણ્યમાંથી પાછું પાપમાં. એવી રીતે બે રીતે, કાં તો નિજરા થઈ શકે છે અથવા તો સંક્રમણ. સંક્રમણ એટલે ચેન્જ થવું, એવું પણ એ જ ભાવમાં થઈ શકે. અત્યારના સુધી પાપ તીવ્ર કહેવાય અને હવે તીવ્ર સમજણ થાય, પુણ્ય કરે તો કદાચ પાપના જે બંધારણ કર્મ એ કન્વર્ટ થઈ જાય, પુણ્યમાં કન્વર્ટ થઈ શકે. હા, પણ ખરે નહીં, નિજરા કરે તો ખરે. નિદ્રા કરે તો ટોટલી નાશ પામે, ઓલામાં તો પાપ પુણ્યમાં તો એની સંક્રમણ પામીને બદલાય છે. હવે ઈ અનંતની અપેક્ષા, જીવો જે અનંત છે એની અપેક્ષા વસ્તી તો કઈ ફ્રેક્શનમાં પણ આવે એવું નથી. એટલે એવો વિચાર ન કરો કે મનુષ્ય પણ દુર્લભ છે ને આટલા બધા ક્યાંથી થઈ ગયા. અને અત્યારના તમને વિચાર કરીએ, આ ઇન્ડિયાની વસ્તી કેટલી છે? હવે એટલું તો ચક્રવર્તીની મિલિટરી હોય છે, એટલે હવે એના કરતા તો ઓછા છે. ઇન્ડિયાની જે ટોટલ પોપ્યુલેશન છે 96 કરોડ, તો ભરત ચક્રવર્તીની હોય એની સૈન્ય હોય છે, એની અપેક્ષાએ તો કાંઈ છે નહીં. હા એટલું પાયદળ, એમાં 100 જેટલા પ્રશ્નો પણ ક્વેરીઝ પ્રશ્નો રહી ગયા હોય પ્રશ્નોત્તર માળામાં, 100 સુધી પ્રશ્નો થઈ ગયા. 16 એમાં કઈ પૂછવા જેવું કોઈ લાગતું હોય તો નહીં તો એક પ્રશ્ન એમાંથી એક કાઢીએ આપણે, કે ગુણની વ્યાખ્યા હતી આમાં, આપણે ગુણની વ્યાખ્યા શીખાય છે, ફરીથી કોઈ ગુણની વ્યાખ્યા કહી શકશે? ગુણ કોને કહે છે? અને બે કન્ડિશન છે, એક તો દ્રવ્યના પૂરા ભાગમાં હોવું જોઈએ અને પૂરા હાલતમાં, પૂરો એરિયા અને હંમેશા ટાઈમ વાઇઝ, તો તેનું નામ આપણે શું કહીએ છીએ? ગુણ કહે છે. હવે આના ઉપરથી આપણે બીજી પોસિબિલિટીઝ વિચાર કરીએ, કે જે દ્રવ્યના પૂરા ભાગમાં હોય અને ક્યારેક હોય, દ્રવ્યના પૂરા ભાગમાં અને હંમેશા પરમેનન્ટ હોય તો એને તો આપણે શું કહીએ છીએ? ગુણ કહે. પણ દ્રવ્યના પૂરા ભાગમાં તો હોય પણ સમ ટાઈમ્સ હોય એને શું કહેવાય? આમાં કોમ્બિનેશનમાં 4 પોસિબિલિટી આવે ને, દ્રવ્યના પૂરા ભાગમાં હંમેશા, દ્રવ્યના પૂરા ભાગમાં ક્યારેક સમટાઈમ્સ, બીજી પોસિબિલિટી દ્રવ્યમાં પાર્ટલી હોય અને હંમેશા હોય, દ્રવ્યમાં પાર્ટલી હોય અને ક્યારેક હોય, 4 પોસિબિલિટી છે. એમાં આપણે કહેવાની છે ઈ પોસિબિલિટીને ક્યુ કહેવાય? ફરીથી, દ્રવ્યના પૂરા ભાગમાં હંમેશા, દ્રવ્યના પૂરા ભાગમાં ક્યારેક, બે પૂરી થઈ. હવે બીજી બે, દ્રવ્યના અમુક પાર્ટમાં પાર્ટલી હોય અને હંમેશા હોય, દ્રવ્યના પાર્ટલી હોય અને ક્યારેક હોય, એમાં 4 પોસિબિલિટી. પહેલી તો આપણને ખબર પડી ગઈ કે દ્રવ્યના પૂરા ભાગમાં અને હંમેશા હોય તેને શું કહેવાય છે? ગુણ કહેવાય. હવે 3 માંથી જે પોસિબિલિટી એમાં શું શું કહેવાય? કે દ્રવ્યના પૂરા ભાગમાં છે અને ક્યારેક છે એને શું કહેવાય છે? ફરીથી સમજાય તો છે ને, પોસિબિલિટી 4 આપી એમાં પર્યાય. ચલો જવાબ પછી આપણે આગળ વસ્તુ કરશો. પછી દ્રવ્યમાં પાર્ટલી હોય અને હંમેશા હોય એને શું કહેવાય? પર્યાય. ચલો પછી દ્રવ્યમાં પાર્ટલી હોય ને સમટાઈમ્સ હોય એને શું કહેવાય? એને શું કહેવાય? તો પર્યાય 3 પોસિબિલિટીઝમાં આવશે. પછી ફરીથી ગુણ, ફરીથી શું? હા પછી એ તો મારો પ્રશ્ન છે, હવે બસ આપણે એટલા માટે તો વિચારવાનું છે. ફરીથી આ તો એક વ્યાખ્યા ઉપરથી આપણને ખ્યાલ આવે, આવે કદાચ ઓલું બોર્ડ હોય તો વધારે લોકો વધારે ક્લિયર થાત. ઓકે, ના ના ઇટ્સ ઓકે, હવે તો ખ્યાલ તો આવે છે ને. બબે પોસિબિલિટી બે માં લીધી, દ્રવ્યના પૂરા એરિયામાં પણ બે અને પાર્ટલીમાં પણ બે લીધી, અને બે માં ક્યારેક હોય અને હંમેશા હોય, બે પોસિબિલિટી એપ્લાય કરી નાખવાની. ચાલો હવે એમાં તો પહેલી તો દરેકને ખબર છે કે દ્રવ્યના પૂરા ભાગમાં ને હંમેશા હોય, દેટ ઇઝ ગુણ. દ્રવ્યના પૂરા ભાગમાં હોય ને સમટાઈમ્સ હોય તેનું નામ પર્યાય. કારણ કે પર્યાય કેટલો ટાઈમ હોય છે? એક જ સમય. એઝ અ ફ્લો કોન્સ્ટન્ટ હોય છે, પણ પર્ટિક્યુલર પર્યાય તો એટલે સમટાઈમ્સ હોય છે ને. જેવી રીતે અત્યારના મને રાગ થયો, તે રાગ કેટલો સમય ટકશે? તો એ કેટલા એરિયામાં થાય છે? દ્રવ્યના, દ્રવ્યના તો પૂરા એરિયામાં થાય છે, પણ ટકે છે કેટલો? માટે જે દ્રવ્યના પૂરા ભાગમાં હોય અને ક્યારેક હોય તો તેનું નામ શું કહેવાય છે? પર્યાય. હવે બીજી કઈ બે રહી? દ્રવ્યમાં પાર્ટલી રહે અને હંમેશા રહે, એ શું છે? કાળ. કાળ શું છે? સમ્યક દર્શન. દર્શન, સમ્યક દર્શન આત્માના કેટલા પાર્ટમાં રહે? પૂરા ભાગ મારે. કારણ કે તો પર્યાય, પર્યાયની તો આપણે વાત હમણાં થઈ ગઈ કે પર્યાય પણ દ્રવ્યના એવી કોઈ પોસિબિલિટી હોતી જ નથી કે દ્રવ્યમાં કોઈ પાર્ટ મારે ને હંમેશા રહે, કે દ્રવ્યના પાર્ટ મારે ને ક્યારેક હોય એવી કોઈ પોસિબિલિટી. બે પોસિબિલિટી છે, દ્રવ્યના પૂરા એરિયામાં અને હંમેશા હોય, દેટ ઇઝ ગુણ, અને દ્રવ્યના પૂરા ભાગમાં હોય અને ક્યારેક હોય તેનું નામ પર્યાય કહેવામાં આવે છે. એટલે સમજવું કે ગુણ અને પર્યાય એ દ્રવ્યમાં કેટલું સ્પ્રેડ આઉટ, કેટલી ફેલાયેલી છે? ટોટલી. જે દ્રવ્યનું ક્ષેત્ર છે તે જ ગુણનું છે અને તે જ પર્યાયનું છે. ક્ષેત્ર અપેક્ષાએ દ્રવ્ય, ગુણ અને પર્યાય કેટલા છે? ઇક્વલ, એક જ સરખા, એક જ છે. ટાઈમ વાઇઝ વિચારીએ તો દ્રવ્ય અને ગુણ કોન્સ્ટન્ટ કાયમ છે, પર્યાય એક સમય. બાકી ક્ષેત્ર અપેક્ષાએ તો ત્રણેય સરખા છે. કે સાકરમાં ગળાશ ક્યારે લાગે? ત્રણેય કાળ. તો એમાં પાર્ટલી તો હોય ને, અમુક અપર પાર્ટમાં આવે ને લોઅર પાર્ટમાં ના આવે, એવું તો હોય ને. તો એ શું દેખાડે છે? એની પર્યાય પણ પૂરા એરિયામાં હોય છે. તો એ પ્રશ્ન હતો. હવે બીજો એક પ્રશ્ન છે. આપણે લોકાકાશ ને અલોકાકાશ બે સમજી ગયા હતા કાલે જ, કે લોકાકાશ કોને કહે છે ને અલોકાકાશ કોને કહે છે. લોકાકાશ કોને કહે છે? કે જ્યાં સુધી જીવાદી પાંચ દ્રવ્ય રહે છે ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહેવામાં આવે છે. અને એ પછીના એન્ડલેસ જે આકાશ છે, જેમાં આકાશ દ્રવ્ય સિવાય બીજું કોઈ દ્રવ્ય નથી, તેનું નામ અલોકાકાશ કહેવામાં આવે છે. હવે સપોઝ એ પર્સન, એક વ્યક્તિ, કોઈ ઇન્દ્ર હો કે ગમે તે હો, હી સ્ટેન્ડિંગ એટ ધ બાઉન્ડ્રી ઓફ એ લોકાકાશ, અને કોઈ વસ્તુ છે એ અલોકાકાશમાં જોરથી ફેંકે તો કેટલી દૂર જઈ શકે? મેક્સિમમ. ફરીથી, ત્યાં કોઈ ઓબ્સ્ટકલ નથી, કોઈ અટકાવવા માટે કોઈ બાઉન્ડ્રી વોલ કે કઈ છે જ નહીં, તો કેટલું દૂર જશે? શું કામ ન જઈ શકે? કારણ કે અલોકાકાશમાં આકાશ દ્રવ્ય સિવાય બીજું, એટલા માટે ગમે એટલું જોરથી કે ગમે તે કરે એ કોઈ વસ્તુ જઈ શકે, કારણ કે લોકનું દ્રવ્ય લોકાકાશમાં જ રહી શકે છે, અલોકાકાશમાં કોઈ જઈ શકતું નથી. માટે પાંચ જીવાદી પાંચ દ્રવ્યો આ લોકાકાશની અંદર જ હોય છે. અલોકાકાશમાં કાંઈ હોતું, આકાશ તો હોય છે, કાંઈ હોતું એમ નહીં કહેવાનું. આકાશ દ્રવ્ય તો વિશ્વની અંદર એવી કઈ જગ્યા છે જ્યાં એક દ્રવ્ય ન હોય? એવી કોઈ જગ્યા નથી. મિનિમમ એક, એક એટલે આકાશ. આકાશ તો હંમેશા કોઈ પણ જગ્યાએ આખું પથરાયેલું રહેલું છે. હવે આપણે 17 ક્વેશ્ચન છે. આ તો જો કે વાંચ્યા વગર પણ પૂછી શકાય એવો છે. લોકાકાશ અને અલોકાકાશ બંનેના કલરમાં શું ડિફરન્સ છે? લોકાકાશ અને અલોકાકાશ બેના કલરમાં, કલર ન હોય પણ વોટરી કલર તો હોય કે ને? વોટર ને કયો કલર છે? વોટર ઇઝ કલરલેસ ને? વોટર ને શું કલર છે? વોટર ને કલર નથી. ફરીથી, આ તો આની વાત તો પૂરી થઈ ગઈ. લોકાકાશ ને અલોકાકાશ ને કલર જ નથી, એટલે કલર માં કઈ એની વાત નથી. પ્રશ્ન ફરીથી શું આવ્યો? પાણી ને કલર છે કે નહીં? વોટર કલરલેસ છે, કલર કલરલેસ છે, કલર કલરલેસ છે, ઈ ગમે તે ટ્રાન્સપરન્ટ કલર છે કે ગમે તે ઇટ હેઝ કલર. જો કલર ન હોત તો આપણને આંખથી દેખાય નહીં. ફરીથી આંખથી શું દેખાય છે આપણને? ભલે આપણને બીજા જે શેડ્સ દેખાય છે એવો પાણીનો શેડ ન દેખાય, પણ પાણીને પણ આપણે એને વોટર કલર તો કહીએ છીએ કે નહીં? તો એનો અર્થ શું થયો? એને કોઈ કલર તો છે જ, કારણ કે કલર ન હોય તો ચક્ષુ ઇન્દ્રિય દ્વારા એ દેખાઈ શકે, અને જો દેખાય છે તો એને કોઈ ને કોઈ કલર તો છે. તો આ લોકાકાશ ને અલોકાકાશ બે તો કલરલેસ છે, એટલે એના કલર કયો ડિફરન્સ છે એનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એ તો વાત સાચી. હા પછી હવે હવાને કલર નથી એમ આપણે કેવી રીતે માનીએ છીએ? આંખથી દેખાતું નથી એટલે. આંખથી આપણને શું દેખાઈ શકે છે? રૂપી પણ નહીં, સ્થૂળ સ્કંધ દેખાય. સ્કંધના છ પ્રકાર છે, સ્થૂળ 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 સૂક્ષ્મ સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મ. એમાંથી આપણને આંખથી શું દેખાય છે? સ્થૂળ સુખ દેખાય છે. તો આ જે હવા છે એ કેવું છે? જેવી રીતે સુગંધ છે, હવા છે, ગરમી છે. આપણે અગ્નિને જોઈએ છે, ગરમી નથી જોઈ શકતા. તે બધા સૂક્ષ્મ છે, તેને આંખથી આપણે જોઈ શકતા નથી. પણ એ પૂતગલ હોવાથી એને કલર તો છે જ, પણ એ સૂક્ષ્મ હોવાથી આપણા આંખ દ્વારા એ જોઈ શકવા યોગ્ય નથી. એનું જ્ઞાન આપણને માત્ર સ્પર્શેન્દ્રિયથી થાય. તો એને આંખથી નથી જોતા માટે સૂક્ષ્મ છે, પણ સ્પર્શેન્દ્રિયથી ખબર પડે છે માટે એને સ્થૂળ પણ કહેવાય. એને સૂક્ષ્મ સ્થૂળ કહેવાય. આંખથી નથી જોઈ શકતા માટે એને કેવું કહીએ છીએ? સૂક્ષ્મ. છતાં બીજી કોઈ ઇન્દ્રિયથી ગંધ છે તેને નાખથી જોઈ શકે માટે એને એ અપેક્ષાએ સ્થૂળ કહેવાય. બાકી આપણે કોઈ વિચાર કરીએ કે આ ચક્ષુ ઇન્દ્રિયથી આપણે શું જઈ શકીએ છીએ? શું જઈ શકીએ છીએ? ચક્ષુ ઇન્દ્રિયથી આત્મા તો દેખાઈ ન શકે. એક વાત, ચક્ષુ ઇન્દ્રિયથી ખરેખર પૂતગલ પરમાણુ છે એ પણ દેખાતો નથી. સ્કંદમાં પણ કેવો સ્કંદ દેખાય છે? સ્થૂળ સ્કંદ દેખાય છે. સૂક્ષ્મ તો સૂક્ષ્મ પરમાણુ તો ન દેખાય, સૂક્ષ્મ સ્કંદ પણ ન દેખાય. આત્મા તો જોવાની વાત છે જ નહીં, સ્થૂળ સ્કંદ દેખાય છે. ફરીથી એમાં પણ સ્થૂળ સ્કંધ જયારે આપણને દેખાય છે ત્યારે પણ કેટલી કન્ડિશન જોવે છે? એક તો આઈ સાઈટ પહેલા તો પ્રોપર હોવી જોઈએ. વીક હોય તો શું કરે છે? પછી બારમાં, પછી વિઝનના રેન્જમાં. જો કેટલી કન્ડિશન ફૂલફિલ કરીએ ત્યારે શું દેખાય છે? સ્થૂળ શું દેખાય છે? સ્થૂળ સ્કંધની પણ રંગગુણની એક પર્યાય. ફરીથી આખો સ્કંધ પણ ન દેખાતો. જો આપણને જે ઇન્દ્રિયની એટલી મમતા છે, મારે ઇન્દ્રિયને શરીરને બરોબર રાખવું છું, એ ચક્ષુ ઇન્દ્રિય કોને જોવે છે? આત્માને નહીં, પરમાણુને નહીં, સૂક્ષ્મ સ્કંધને નહીં. સ્કંધમાં પણ, સ્કંધમાં એના જે અનંત ગુણ છે એમાંથી એક રંગગુણ, અને રંગગુણની પણ વર્તમાન પર્યાય પાછી, આગળ પાછળની પણ નહીં. અને એ પણ ક્યારે? કેટલી કન્ડિશન ફૂલફિલ કરવી પડે? ચશ્મા જોવે, લાઇટ જોવે, વિઝનમાં જોવે. આવા પરાધીન ઇન્દ્રિયમાં થઈ ગયા, અને માને કે મારી જેવી કોઈ ઇન્દ્રિયની મજબૂતાઈ નહીં. કેટલા ગુલામ છીએ એ ઇન્દ્રિયનું જ્ઞાન કરાવવામાં કેટલી પરાધીનતા છે, છતાં એને એનું હજી અભિમાન છે. એટલા માટે તો કે છે, આ ઇન્દ્રિયની મમતા, ઇન્દ્રિય જ્ઞાનની મમતા, ઇન્દ્રિયની તો મમતા છોડી, પણ ઇન્દ્રિય જ્ઞાનની પણ મમતા છોડીને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરજે. કેવી ભગવાન પરમાત્માને શું જાણવા માટે શું જોવે કન્ડિશન? લાઇટ તો જોવે ને, અંધારું હોય ત્યારે અહીંયા ન જોઈ શકે, જ્યાં લાઇટ હશે ત્યાં જોઈ શકતા હશે ને. એમને કેટલું વિઝન હોય છે? કઈક હશે કે નહીં કઈ એમને? આ અતિન્દ્રિય જ્ઞાનની તાકાત છે. એક ઇન્દ્રિય જ્ઞાનનો આપણે વિચાર કર્યો, એની સામે અતિન્દ્રિય જ્ઞાનની કેવી તાકાત છે કે વર્તમાનને તો જાણે પણ ભૂત અને ભવિષ્યને પણ એક સમયમાં જાણે તેવું અતિન્દ્રિય જ્ઞાન જ જો જગતમાં પ્રાપ્ત કરવા યોગ્ય હોય અતિન્દ્રિય જ્ઞાન. અને એ અતિન્દ્રિય જ્ઞાન સાથે પ્રગટ થતું અતિન્દ્રિય સુખ જ જીવને ભોગવવા જેવું, પ્રાપ્ત કરવા યોગ્ય અતિન્દ્રિય જ્ઞાન અને ભોગવવા યોગ્ય એની સાથે થતું અતિન્દ્રિય સુખ. આ બારનું ઇન્દ્રિય જ્ઞાન કેવું છે? ઠગે એવું છે, પડી હોય દોડીને આપણને કેવો ભાસ કરાવે છે, પડી છે ગરમી અને ભાસ શેનો કરાવે છે? પાણીનો. આ જે તમને ઠગે છે એની તમને મહત્તા છે. અને અતિન્દ્રિય જ્ઞાન કે જેમાં બધું જ પ્રત્યક્ષ સીધું જણાય છે, એ ઇન્દ્રિય જ્ઞાન ઠગવા વાળું હોવાથી એની સાથે થતું ઇન્દ્રિય સુખમાં પણ ઠગાય છે. ઇન્દ્રિય જ્ઞાન પોતે ઠગે છે અને એની સાથે આ ઇન્દ્રિય સુખ પણ કેવું છે? ક્ષણિક છે. અત્યારના એકદમ લાગે પંખા હોય તો બહુ સારું, બહુ સારું. હમણાં વેધર ચેન્જ થાય ને ઠંડી પડે તો શું થશે? એના પંખા શું લાગશે? આ જો આપણને આ ઇન્દ્રિય સુખ નચાવે છે ઇન્દ્રિયોના, જેમ જેમ આખું કેટલો અભિપ્રાય બદલતો જાય છે કે નહીં? આ ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય સુખ આ છોડવા યોગ્ય છે. અને એટલા માટે પ્રવચન સારમાં તો ખાસ વિષય પહેલો લીધો છે ને, ઇન્દ્રિય સુખ અને ઇન્દ્રિય જ્ઞાન બે છોડવા યોગ્ય છે, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એ પ્રગટ કરવા યોગ્ય છે. આપણે આપણો પ્રશ્ન કરી ગયો. 17મા પ્રશ્નમાં આપણે એક વાત કરી, લોકાકાશ ને અલોક આકાશ બે નું કલર તો એક જ જેવું છે, એક જ સરખું છે. બેને એક જ સરખો કલર છે ને, લોકાકાશ ને અલોક તો કલર જ નથી. હવે એની સાઇઝ પૂછે છે, વિચ ઇઝ ધ બિગર અને વિચ ધ સ્મોલર. એમાં સાઇઝ વાઇઝ જોઈએ આપણે તો લોકાકાશ મોટું કે અલોકાકાશ મોટું? અલોકાકાશ મોટું છે, લોકાકાશ નાનું છે. અલોકાકાશ ની અપેક્ષા લોકાકાશ તો કેટલું છે? વેરી સ્મોલ, એક પોઈન્ટ જેટલું છે. કારણ કે અલોકાકાશ કેટલું સ્પ્રેડ થયેલું છે? કઈ સાઈડમાં? દસે દિશામાં, બધી જ દિશામાં. અલોકાકાશ તો અનંત છે, જયારે લોકાકાશ તો કેવું છે? એનો શેપ છે કે નહીં? લોકાકાશ નો શેપ છે કે નહીં? કેવો શેપ છે? કમર ઉપર હાથ રાખીને ઉભેલો માણસ, પગ જેના પોળા છે, એવો આકારિકો નો આકાર છે કે વિશ્વનો આકાર છે? ફરીથી આપણે બધા ફિગર તો જોયો હશે, આવી રીતે દોરેલું હોય છે. એ ફિગર કોનો છે? વિશ્વનો છે ને, વિશ્વનો આકાર. લોકાકાશ નો આકાર છે, ત્રણ લોક જ્યાં રહે છે. તો અલોકાકાશ ની અપેક્ષા લોકાકાશ તો બહુ નાનો છે. આકાશ દ્રવ્ય અરૂપી હોવાથી તેને રંગ હોય જ નહીં. આકાશ એક અખંડ દ્રવ્ય છે. જેટલા ભાગમાં છ દ્રવ્યનો સમૂહ છે તેટલા ભાગને લોકાકાશ કહેવાય અને તે નાનો ભાગ છે, સ્મોલર છે. અને બાકીનું ચો તરફ એટલે બધી દિશા, દસે દિશા તરફ અલોકાકાશ થી કેવું છે? લોકાકાશ થી અનંત ગણું મોટું છે. એ સબીગર મોટું છે. હવે ફરીથી 18 પ્રશ્ન. અલોકાકાશમાં કેટલા દ્રવ્ય છે અને તેના પરિણામમાં કોનું નિમિત્ત છે? અલોકાકાશમાં કેટલા દ્રવ્ય છે? એકે દ્રવ્ય અલોકાકાશમાં હોતા, ફરીથી આ રિપીટેડ ભૂલાઈ જવાય છે. અલોકાકાશમાં એક દ્રવ્ય તો આકાશ દ્રવ્ય તો હોય ને? કેવી ટેવ છે આપણને, હજુ હમણાં ને હમણાં ભૂલાઈ જાય છે. આ અનાદિની ટેવમાં આવું જ ચાલુ આવ્યું છે. આપણે બહુ માનીએ કે મને ધર્મના ઘણા સંસ્કાર પડી ગયા છે. અરે આ ભાવમાં ને આ ભાવમાં ટકતા નથી, આવતા ભવે ટકશે એવી ક્યાં ભરોસે બેઠો છે? ઉડી જાય છે કે નહીં? આ એવા સંસ્કાર પણ હજી નથી નાખ્યા તે ટકે તો આવતા ભવે ટકશે એવું તો બહુ ભૂલાય જાય. જીવ આત્મા યાદ આવે છે, હું યાદ નથી આવતો. આત્મા છે, આત્મા ભગવાન છે, પણ હું તો ભિખારી છું. અહીંયા કહે છે કે અલોકાકાશમાં એક આકાશ દ્રવ્ય તો, અલોકાકાશમાં આકાશ સિવાયના બીજા કોઈ દ્રવ્ય નથી. પણ અલોક આકાશ શબ્દ શું સૂચવે છે? કે આકાશ દ્રવ્ય તો છે, એટલે એકેય દ્રવ્ય ન હોય. હા, આકાશ સિવાય કોઈ દ્રવ્ય નથી, તો આકાશ સિવાય બીજા કોઈ દ્રવ્ય નથી. અને એનું પરિણમન, એની જે પર્યાય થાય છે, એમાં કયું દ્રવ્ય નિમિત્ત છે? તો કે કાળ દ્રવ્ય. કારણ કે કાળ દ્રવ્ય ત્યાં ન હોવા છતાં આકાશનું પરિણમન પર્યાય તો કેવી થાય છે? એક જ થાય. એના બે પર્યાય ન થતી, એક લોકાકાશની પર્યાય જુદી, અલોકાકાશની જુદી, એવી બે પર્યાય થતી નથી. એક જ અખંડ પર્યાય થાય છે, તો તેના પરિણમનમાં કાળ દ્રવ્ય નિમિત્ત કહેવામાં આવે છે. આખા આકાશ દ્રવ્યના પરિણમનમાં લોકાકાશમાં રહેલા કાલાણુ દ્રવ્યો નિમિત્ત છે, કાળ દ્રવ્ય તેને નિમિત્ત છે. એટલે જ કીધું ને કે અલોકાકાશનું પરિણમન સેપરેટ થાય છે. અલોકાકાશનું સેપરેટ પરિણમન થાય છે કે લોકાકાશ ને અલોકાકાશ ની એક જ પર્યાય થાય છે? એક જ પર્યાય થાય છે ને. તો એમાં જે કાળ દ્રવ્ય નિમિત્ત છે, તે આખી પર્યાયમાં નિમિત્ત થાય છે. લોકાકાશમાં કાળ દ્રવ્ય છે, એ આખી પર્યાયમાં પરિણમનમાં નિમિત્ત થાય છે. પછી પ્રશ્ન 19 નો, એક આકાશ પ્રદેશમાં એક જ જાતના બે દ્રવ્યો કદી સાથે ન રહે તે દ્રવ્યનું નામ શું? એક જ આકાશના પ્રદેશ ઉપર બે દ્રવ્યો એક સાથે ન રહે, એ કયું દ્રવ્ય? કાલાણુ દ્રવ્ય. કારણ કે કાળ દ્રવ્ય કેવા છે? આકાશ લોકાકાશના જેટલા પ્રદેશો છે, એક એક પ્રદેશે એક એક દ્રવ્ય છે, એક એક પ્રદેશ ઉપર એક એક દ્રવ્ય. હવે આમાં તો આપણે કોઈ પણ આપણી હોય, ડ્રોવર હોય, કબોર્ડ હોય, એમાં ડ્રોવર હોય, 10-15 ડ્રોવર, અને એમાં એક એક ડ્રોવરમાં એક એક આઈટમ નાખી હોય તો કેટલા આઈટમ થશે? 15 ડ્રોવર છે, અને એક એકમાં એક એક આઈટમ, તો કેટલી થાય? એમ આકાશ લોકાકાશના એક એક પ્રદેશ ઉપર કેટલા છે? એક એક કાળ. ઇટ મીન્સ એ ક્યારેય બે ભેગા થતા, અને શા માટે ભેગા નથી થતા? કારણ કે ભેગા થવું હોય તો શું કરવું પડે? એને મૂવમેન્ટ કરવું પડે. આજ મારે કોઈને મળવું હોય તો શું કરવું પડે? હવે કાળ દ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ તો છે નહીં, માટે બે કાળ દ્રવ્ય ક્યારેય તો ભેગા થવાના નથી, જેથી એક આકાશના પ્રદેશ ઉપર બે ભેગા થાય. અને પ્લસ બીજું, ભેગા થવા માટે શું થવું પડે? ચીકણ સ્કંદ પણ હોય ને, પૂતગલમાં જે સ્કંદ બને છે, એવી સ્પર્શપણું પણ કાળ દ્રવ્યમાં તો છે નહીં. બે રીતે, એક તો ગતિ ન કરે, ગતિ કરે તો બે ભેગા થવાનો પ્રશ્ન આવે, અને પ્લસ કેવું છે, સ્નિગ્ધતા, તો બે સ્કંદ જેમ બને ને એમ એમાં પણ નથી. માટે આકાશના એક લોકાકાશના એક પ્રદેશ ઉપર એક કાળ દ્રવ્ય રહે, બીજા ઉપર બીજું, ત્રીજા ઉપર ત્રીજું, એમ રહે છે. ક્યારેય પણ બે ભેગા થતા નથી. પણ ધર્માસ્તી કઈ બે તો ભેગા થઈ શકે ને, બરોબર છે? તો ધર્માસ્તિકાય પણ એક જ છે, એટલે એમાં બે ભેગા થવા એવો પ્રશ્ન નથી. એવી રીતે અધર્માસ્તિકાય પણ, કારણ કે ભેગા થવામાં શું હોય, એકમાં ભેગું હોય કે બેમાં? તો બેમાં. તો અહીંયા કાળ દ્રવ્ય ક્યારેય બે ભેગા થતા નથી. કાલાણુ દ્રવ્ય, કેમ કે કાલાણુ દ્રવ્ય લોકાકાશના એક એક પ્રદેશે રત્નની રાશિ સમાન એક એક ભિન્ન ભિન્ન રહે છે. હવે લાસ્ટ 20 નો પ્રશ્ન કરીએ. એક પરમાણુ જેટલું સાઈઝમાં એક પરમાણુ જેટલું બીજું કોઈ દ્રવ્ય છે કે નહીં? નાનું કાળાણુ અથવા કાળ દ્રવ્ય જેટલી સાઈઝ એક પરમાણુ, એક પરમાણુની સાઈઝ કેટલી છે? એક પ્રદેશ જેટલી. ફરીથી આપણે આ બધું થોડોક વિસ્તાર જેને પ્રશ્ન થાય આપણે કાલ લેશું, આજ તો એક પ્રશ્ન પૂરો કરીએ. એક કાળ દ્રવ્યનું એનો એરિયા કેટલો ઓક્યુપાઈડ કરે છે? એક પ્રદેશ. એક પ્રદેશ એટલે શું? સમય પ્રદેશ આર યુનિટ છે, સ્મોલેસ્ટ યુનિટ. જે રીતે એરિયા મેજર કરવાનું આપણી પાસે યુનિટ કયું છે? માઇલ્સ હતા, હવે અત્યારના મીટર્સ આવ્યા ને. એવી રીતે જે મીટર્સ છે એમાં તો સ્મોલેસ્ટ કયું છે? મિલીમીટર્સ. એનાથી હોય જાદે આપણે એક સમજવા માટે, તો મિલીમીટર ઇઝ શું છે? ધ સ્મોલેસ્ટ યુનિટ ટુ મેજર એ એરિયા, બરોબર છે, લેન્થ ને માટે. એ રીતે પ્રદેશ શું છે? ઇઝ અ સ્મોલેસ્ટ યુનિટ ટુ મેજર એ એરિયા. અને ઈ કેવી રીતે ડિફાઇન થાય? એક પ્રદેશ કેવી રીતે ડિફાઇન થાય? જે રીતે મિલીમીટર કેવી રીતે ડિફાઈન કરીએ કે સેન્ટીમીટરનો હંડ્રેડ ભાગ છે ને, જે રીતે હોય એવી રીતે પ્રદેશને કેવી રીતે ડિફાઈન કરે કે એક છૂટો પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે દેટ ઇઝ કોલ્ડ ધ પ્રદેશ, વન પ્રદેશ. અને વન પ્રદેશ શું છે? ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ટુ મેજર એ એરિયા. એવી રીતે સમય કોને કહેવાય? સમય ઇઝ ટુ મેજર એ ટાઈમ. જેવી રીતે આપણે ટાઈમને મેજર કરવા માટે આપણી પાસે શું છે? ધ સ્મોલેસ્ટ ઇઝ સેકન્ડ. બાકી આગળ વધીએ તો કેટલું છે? એનાથી આગળ એટલે સેકન્ડ, પછી મિનિટ, પછી કલાક, પછી ડે, પછી વીક, પછી. એવી રીતે સમય શું છે? ઇઝ અ સ્મોલેસ્ટ યુનિટ ટુ મેજર એ ટાઈમ. અને એ સમય કોને કહેવાય છે? સમયની ડિફાઈન કેવી રીતે થાય? પર્યાય ને, એ તો પર્યાય એક સમય જેટલી છે, પણ સમયને ડિફાઈન કેમ થાય? જેમ રીતે જેવી રીતે આપણે પ્રદેશને ડિફાઈન કેવી રીતે કર્યું કે એક પરમાણુ જેટલી આકાશની જગ્યા રોકે એટલા એરિયાને પ્રદેશ કહે, એમ સમય એટલે એક પૂતગલ પરમાણુ એક આકાશના પ્રદેશથી બીજા આકાશના પ્રદેશે જે જાય ધીમી ગતિએ, તેનું નામ એટલો ટાઈમ, એટલો ડ્યુરેશન, તેને એક સમય કહેવામાં આવે છે. એક પૂતગલ પરમાણુ એક પ્રદેશથી બીજા પ્રદેશે જાય ત્યારે જેટલો ટાઈમ લાગે તેને એક સમય. તો આપણે તો અહીંયા પ્રશ્ન આવ્યો એટલે, તો એક પરમાણુ જેટલા સાઇઝમાં એરિયા જેટલું કોણ છે નાનું? કે કાળ દ્રવ્ય. કારણ કે પરમાણુ પણ એક પ્રદેશ જગ્યા રોકે અને કાળ દ્રવ્ય પણ એક પ્રદેશ, માટે બે સાઇઝ સરખી છે. ગુણો ડિફરન્સ છે, ક્વોલિટી, પણ બે ની સાઇઝ એક સરખી છે. ધીમી ગતિ. ધ સ્મોલેસ્ટ ધીમી ગતિ. હવે એનું આપણે લેશું, એક પરમાણુમાં તાકાત કેટલી છે? ગતિકર મેક્સિમમ સ્પીડ કેટલી છે? 14 રાજુ છે ને. તો એ નહીં, પણ એક પ્રદેશથી બીજી ગતિએ જે ધીમી ગતિએ જાય, સ્મોલેસ્ટ, જે સ્મોલેસ્ટ ગતિ, તેમાં જે સમય લાગે.
હા,
ના એક જ સમયમાં જાય. આ જૈન જો ફરીથી આપણને જો આના ઉપરથી ઘણું છે ને, ફરીથી થોડો ટાઈમ થાય છે કે કોઈ આમાં એક ક્વેશ્ચન કરી શકે કે એક સમયમાં એક પરમાણુ કેટલા રાજુ ગયો? તો અડધા સમયમાં 7 રાજુ ગયો કે નહીં? કેમ, મેથેમેટિકલ તો સારું છે, સાચું છે ને. જો આપણને આ બધું શું કામ થાય છે? આપણે કેવું મેથ ભણ્યા છે? ફરીથી એક વિચાર કરીએ, કેવું મેથ છે? ન્યુમેરિકલ, નંબર્સમાં. અને જૈનનું મેથ ક્યાં પહોંચે છે? અનંત સુધી પહોંચે છે. અનંતનું ગણિત અને ન્યુમેરિકલના જે રૂલ્સ છે એ બે ક્યારે એક સરખા નથી. અને એનો સિમ્પલ એક ફરીથી 2 + 2 = 4 એન્ડ અનંત પ્લસ અનંત ઇઝ ઇક્વલ ટુ, કે બે અનંત અનંત જ છે. એવી રીતે 2 / 2 = 1 એન્ડ અનંત ડિવાઇડેડ બાય અનંત ઇઝ ઇક્વલ ટુ, કેમ ભાઈ, એક આવો જોઈએ ને. એટલે એક આપણે જે કેનાથી પરિચિત છે, ફેમિલિયર, ન્યુમેરિકલ, એના જે રૂલ્સ છે, પ્રિન્સિપલ છે, એ અનંતને ઇન્ફિનિટીને એને ક્યારે એપ્લાય થઈ શકે? તો જૈન દર્શન કઈ ગણિત છે? અનંતનું છે. અને અનંતનું ગણિત અનંત જ્ઞાન સિવાય ખબર નહીં પડે. આ તો આચાર્યો સર્વજ્ઞ ભગવાને અહીંયા વર્ણન કર્યું છે એટલે આપણને ખબર છે. બાકી અનંતને સ્વીકારવા માટે આપણી પાસે અનંત જ્ઞાન જોશે. આપણું અલ્પ જ્ઞાન છે એટલે આપણે સંખ્યામાં રમીએ છીએ. બાકી એક આવા ઘણા ક્વેશ્ચન થઈ શકે ને કે અડધા સમયમાં 7 રાજ્યો તો ગયા, એમાં સીધું પ્રૂવ થાય છે. એટલે આ કોઈ જૈન દર્શન ખાલી તત્વજ્ઞાન નથી, એનું પોતાનું ગણિત પણ છે, જ્યોગ્રાફી પણ છે, હિસ્ટોરી છે, અને બધું જ છે, સિવિક્સ પણ છે. પણ આપણે શું થાય એના કોઈ દી ઊંડાણમાં જૈન કહેવા માટે અભિમાન લઈએ છીએ આપણને, હું જૈન છું. પણ જૈનનું તત્વજ્ઞાન કેટલું મહાન છે, મહાસાગર પણ એની પાસે તો નાનું એવું તત્વજ્ઞાન, એની પોતાનો હિસ્ટ્રી ઇતિહાસ, એની જ્યોગ્રાફી, એનું સિવિક્સ બધું જ છે. આપણે એની મહિમા લાવીને જેટલું ઊંડાણ સુધી જઈએ તો સાચા જૈન થશો. ખાલી જૈન કહેવાથી, જૈન ફેમિલીમાં જૈનમાં એટલે જૈન થશું, જૈનમાં જૈનમાં એટલે જૈન નહીં, આપણે તો સાચા જૈન, જેમ કે ને કાર્યથી જૈન, એમ જીનવાણી જૈન દર્શન ઘણું મહાન છે. એની મહિમા જાણીને ઊંડાણમાં આપણે જાવું. તો ટાઈમ થઈ ગયો છે અને એક સેકન્ડમાં અસંખ્ય સમય જાય એટલે સમજી લઉં કેટલો ટાઈમ હશે. એક સેકન્ડમાં અસંખ્ય સમય જાય. આપણે 20 પ્રશ્નો થયા છે. ફરીથી કાલે કોઈ 20 પ્રશ્નોમાંથી કોઈને કોઈ પૂછવું હોય તો પૂછી શકશે, નહીં તો પછી આગળ વધશે.